તારીખ 29/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 184 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134.
ધૂન લાગે માટે હું આમ કરું, ધૂન લાગે માટે આમ કરું એમ નહીં, એ કૃત્રિમતા નહોતી. ધૂન એવી લાગે રહેતી હતી સહેજે સહેજે. શું કેમ સહેજે લાગે? એવી તીવ્ર જરૂરત દેખાય ત્યારે એની ધૂન ઉપડે. આપણે તો પૈસા કમાવાની ધૂનમાં નથી આવતા, આવે છે કે નથી આવતા. બધું મૂકી દે, સ્વાધ્યાય મૂકી દે, સત્સંગ મૂકી દે, લાગે પડે. જરૂર દેખાય ત્યાં શું થાય? અમારે એવા એવા કામ હોય ને કે કરી ન શકાય, પહોંચી શકાય નહીં, કરી શકાય નહીં, ટાઈમ જ રહીએ નહીં, શું કરીએ? પોતાના અનુભવ થી અને સમજવું, ગુણ ભેદ થી સમજવાને બદલે પોતાને જ્યાં ત્યાં ધૂન ચડી હોય એના અનુભવ થી સમજવું, એટલે એનું ભાવ ભાષણ થશે. ગુણ ભેદ જાણવાથી ભાવ ભાષણ નહીં થાય. પરિણમન તો નિરંતર છે. આત્માના જે ગુણો છે એનું પરિણમન તો નિરંતર છે. કોઈ ગુણ ક્યારે પરિણમ્યા વિનાનો રહેતો નથી. હવે જો પરિણામને ભાવભાષણથી સમજવા હોય તો ઉલટો પરિણમન ચાલે છે, ગુણોનું ચાલે છે, એના પ્રતિ સુલટું સમજી લે. તો એ સમજવાની પદ્ધતિ છે, એ પ્રેક્ટિકલ સાઈડની પદ્ધતિ છે. સમજવાની પદ્ધતિ પ્રેક્ટિકલ સાઈડની હોવી જોઈએ. થિયરેટિકલ સાઈડ તો ઠીક છે, હવે કોઈ જગ્યાએ જરૂર પડે તો થિયરેટિકલથી સમજે, બાકી મુખ્ય અને પ્રેક્ટિકલ સાઈડ હોવી એમ. અને તો યથાર્થ સમજાય, બરાબર સમજાય, ભાવ ભાષણ આવે. ધૂન લાગી રહેતી એ સહજતા બતાવે છે. દરેક કાર્યમાં આત્મા જુદો છે, જુદો છે, એવી જાતનું રહેતું, એવી જાતનું ભાવમાં રહેતું, એવી જાતનું પરિણમન રહેતું. હા, જેવું ચાલતું હતું એવું ઉતાર્યું છે, આવું રહેતું હતું. મને શું જુદો છે, જુદો છે, જુદો છે, ક્યાં? દરેક કાર્યમાં, દરેક વિચારમાં એમ નહી. જે ઉદયના કાર્યો આવે એ બધા ઉદયના કાર્યોમાં આ પ્રયોગ કરતા હતા. એ શબ્દ ભલે નથી વહેતો પણ નીકળે છે શું આમાંથી? એ પ્રયોગ કરતા હતા, જે જે કાર્યો કરતા હતા એમાં એ પ્રયોગ કરતા હતા. અને બધા કાર્યોમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવું રહ્યા કરતું તું. એની ધૂન ચાલતી પછી ચૈતન્ય હાથમાં આવ્યા પછી એની ધૂન ચડે. એના વિજ્ઞાનની ધૂન ચડે, જુદો જુદો છું, જુદો છું, જુદો છું, એની એની ધૂન ચડે બધા કાર્યોમાં. પછી બધા કાર્યમાં અસંગ ચૈતન્ય છું, કેવળ અસંગ ચૈતન્ય છું, નિર્લેપ ચૈતન્ય છું, નિરાલંબ ચૈતન્ય છું, નિર્વિકલ્પ ચૈતન્ય છું, નિરુપાધિક ચૈતન્ય છું, નિરપેક્ષ ચૈતન્ય છું. એ પછી ધૂન ચાલે. વિકલ્પ મર્યાદિત હોય આટલા લીધા, વિકલ્પ મર્યાદિત હોય પણ અસ્થિની ધૂન પડે પછી શું આત્માની. પછી એમ થાય કે આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું બુદ્ધિથી. શું આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું, પણ જુદો રહેતો તો નથી, અનુભવમાં તો જુદો રહેતો નથી. બુદ્ધિથી નક્કી કર્યું બરાબર છે આત્મા જુદો છે, આ શરીર ખોલ્યું છે, અંદર આત્મા જુદો છે, નક્કી તો કર્યું બુદ્ધિથી. અથવા જ્ઞાન સ્વરૂપે આત્મા ક્યાંય ભરતો નથી, જ્ઞાન સ્વરૂપ જ રહે છે, બુદ્ધિમાં બરાબર આવે છે, પરિણામમાં જુદો રહેતો નથી, પરિણામમાં ભળી જાય છે. એમ કરીને એવા બધા વિચારો કરતી શું આમાંથી
નીકળ્યું?
માત્ર ધૂન ચડ્યું છે, ધૂન ચડે છે એમ નહીં, અવલોકન બતાવે છે પોતાનું, પોતાના પરિણામોનું અવલોકન બતાવે છે, જોવે છે નક્કી કર્યું છે, ધૂન ચાલે છે, પણ હજુ જુદો ક્યાં અનુભવમાં આવે છે, જુદો તો પડતો નથી. શું એટલે સંતોષાવાનો પ્રકાર નો મને વિચારો ચાલે છે, ધૂન ચડે છે, જુદો તો રહેતો નથી. શું નક્કી કર્યું છે પરિણામ, પ્રયાસ ચાલે છે, પણ જુદો રહેતો નથી, એનો અર્થ એમનું અવલોકન બરાબર બારીક ચાલે છે, હજી જુદો પીડ્યો નથી, પ્રયત્ન કરું છું પણ હજી જુદો પીડ્યો નથી, પોતાના પરિણામોનું ઓબ્ઝર્વેશન પણ બરાબર છે. એમ કરીને એવા બધા વિચારો કરતી અથવા એવા બધા પ્રકારે પ્રયત્નો કરતા હતા પોતે, શું પ્રયત્ન કરતા હતા, એટલે કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુઓ આવ્યું છે, જેવો ઉદય એને બધાને કામ આવવાના, કામ કરું તો મારું ન ચાલે એવી આડ મારવી નહીં,
બરાબર
એવા અભિપ્રાય ની આડ ન મારવી. શું કરે, કામ આવી પડે ને એટલે હું ગૂંચવાઈ જાવ, કામમાં પરોવાઈ જાવ, મારું બધું બધું છૂટી જાય, એ અભિપ્રાયમાં ન રહેવું. કામ આવવાના જ છે, ઉદય ચાલુ રહેવાના જ છે, કોઈ સંસારીને ઉદય ન હોય એવું બને જ નહીં, અને બધા ઉદયમાં મારે મારું કામ ચાલુ રાખવાનું. નિવૃત્તિ લઈશ પછી મને બધું સરખું થશે, એવા નિવૃત્તિ લેવા વાળા એમને ખુબારાની જેમ પડ્યા પડે છે. અભિપ્રાય શું છે, નિવૃત્તિ મળશે ને એટલે હું બધું કરીશ, નહીં પ્રવૃત્તિ ચાલુ હોય ત્યારે પણ કરીશ, નિવૃત્તિ મળે તો ઠીક, નિવૃત્તિની મારી ભાવના છે, મારી ઝંખના છે, નિવૃત્તિમાં વિશેષ કરવું છે, પણ એમ નહીં કે પ્રવૃત્તિનો ઉદય આવવા માટે મારું છૂટી જાય, હું ન કરી શકું એમ છૂટે આપડે એને પ્રવૃત્તિ નહોતી ગમતી, એટલે એને પોતાને પોતાની જે કલ્પના હતી ગમવા નહીં ગમવાની, એ કલ્પના પ્રમાણે ઉદય આવ્યો, પ્રવૃત્તિનો નિવૃત્તિનો પ્રમાણે ઉદય જ આવ્યો છે, એટલે એ પ્રમાણે પોતાની કલ્પના પ્રમાણે ઉદય આવ્યો એટલે એને ગમવા પૂર્ણ થઈ ગયું. હા એટલે આપણે પ્રવૃત્તિ મટી એમ નહીં, પ્રવૃત્તિ હોય તો પણ એ ચાલવું જોઈએ ને નિવૃત્તિ હોય તો પણ બરાબર ચાલવું જોઈએ. આગળ ન વધે ત્યાં ત્યાં ઠપ થઈ જાય એનું નામ ઠુબારો. એ તો ભણવામાં ક્યાં ઠેકાણું રહ્યું પછી, એમ આગળ ન વધારો.
લગભગ લગભગ જ્ઞાનીઓ પ્રવૃત્તિમાં જ કામ કરી ગયા, નિવૃત્તિમાં ઉપરથી સંતોષાય જવાના કામ
હોય. કોઈ જ્ઞાની ને નિવૃત્ત હોય, ગુરુદેવ નું જીવન નિવૃત્ત હતું, ધંધો છોડી દીધો, એકવીસ વર્ષે દીક્ષા લીધી એટલે 13-20 વર્ષ દુકાને બેઠા હશે, પછી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી તો નિવૃત્તિ હોય જ તે, કામ કર્યું કે ન કર્યું. નિવૃત્તિ આવે એટલે કામ ન કરે એવું નથી, પ્રવૃત્તિ હોય એટલે કામ ન કરે એવું પણ નથી. સુકાનીજીએ પ્રવૃત્તિમાં કામ કર્યું, સુમતજીએ પ્રવૃત્તિમાં કામ કર્યું, પ્રવૃત્તિમાં કામ થાય જ છે, એને કરવું હોય એને થાય. કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુદો છે એવી જાતની ભૂલ રહેતી, ચાલુ રહેતું કામકાજમાં પ્રવાહ ન જતું, ચાલુ મારી ભૂલ ચાલુ રહેતી. અંતરમાં સ્વાનુભૂતિનો માર્ગ જુદો છે અને અંતરથી સ્વાનુભૂતિ થાય છે એમ ગુરુદેવે જે બતાવ્યું છે તેના ઉપર વિચારો ચાલતા, ગુરુદેવને સાંભળતા હતા અને એના ઉપર વિચારોને ધૂન બરાબર ચાલતી. શું છે, ગુરુદેવ ને સાંભળતા હતા પછી હોમવર્ક બરાબર ચાલતું હતું એમ કે છે. સાંભળી લીધું એટલે બસ એમ નથી, પછી બરાબર પાછળ ચાલતું હતું, જે સાંભળતા હતા એના ઉપર બરાબર કામ ચાલતું હતું. એટલે વર્કઆઉટ કરે તો આઉટપુટ આવે, વર્કઆઉટ જ ન કરે તો આઉટપુટ શું આવે?
જરૂરિયાત
તપાસી, જરૂરિયાત લાગી પછી છે, જરૂરિયાત દુઃખી થાવ છું, નિત્ર હું દુઃખી અને થઈ રહ્યો છું, હું થઈ જઈશ, માટે એની જરૂરિયાત છે. વેદ જ્ઞાન ના વિકલ્પાત્મક અભ્યાસ થી પ્રગતિ થતી નથી, તેથી અંતે મુમુક્ષુ જીવને મૂંઝવણ થાય છે અને થાકી જાય છે. પણ આત્મકલ્યાણના ફળને અનુલક્ષીને ખોટી ઉતાવળ કર્યા વિના ડેશ કરીને ધીરજથી અને ઉત્સાહથી ભેદ જ્ઞાનનો યથાર્થ પ્રયોગાત્મક પુરુષાર્થ ચાલવો જોઈએ તો અવશ્ય કાર્ય સફળ થયા વિના રહેતું નથી. એમ સમજવા યોગ્ય છે. જ્ઞાન ભૂષા પહેલા પૂર્વ ભૂમિકાની યથાર્થતાનું આમાં વર્ણન છે. ક્રમ નજરે પડે છે કે પોતાને પોતાના સુખ દુઃખના બંધ મોક્ષના વગેરે પ્રયોજનભૂત વિષયોની જિજ્ઞાસા અને એ જિજ્ઞાસા પૂર્વક એ જ વિચારોની ધૂમ ચાલે, જેથી તે ભાવોનું સાતત્ય રહે. ધૂન ના આવા છે, સાતત્ય રહે છે. ધૂન છે એમાં કન્ટિન્યુટી જળવાઈ રહે. ધૂન ઉપરે તો નહીતર વચ્ચે વચ્ચે તૂટી જાય. પ્રવૃત્તિમાં પણ ભિન્નતાનો પ્રયોગ ચાલુ રહેવું જોઈએ. અને જ્ઞાની પુરુષે અથવા સદગુરુએ જે કાંઈ બતાવ્યું હોય તેનો મહિમા, તેના મહિમાપૂર્વક તે વિષય ઉપર સ્વલક્ષે વિચારો ચાલવા જોઈએ. મુમુક્ષુને કેવા પ્રકારે પરિણામ ચાલવું જોઈએ તેનું પોતાના જીવંત ઉદાહરણથી અહીંયા માર્ગદર્શન છે. Thank you. દર્પણમાં માથું નાખી દીધું છે એને અંદર, પછી હાથ પગ પછાડ્યા જ કરે, પછાડ જોઈને બધાને એમ લાગે કે બહુ બળુકો છે ભાઈ, માથું હલવાડીને બેઠો છે એનું શું. જ્ઞાનાપણું મને ભિન્ન ભિન્નપણું અલગ અલગ હો જાય, ભિન્ન હો જાય. વિષય ક્યા એક આત્મા હિ હૈ ક્યા દ્રષ્ટિ મેં કોઈ પર્યાય કા સ્વીકાર નહીં. શુદ્ધ નહીં નો જે વિષય છે અને સમ્યક દર્શન નો વિષય છે એમાં કઈ ફેર ખરો કે નહીં પ્રશ્ન જ છે, એક જ છે એટલે કે ફેર નથી. અને દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નથી એવો પ્રશ્ન કર્યો છે. જ્ઞાનમાં તો સ્વીકાર છે એમાં કઈ પ્રશ્ન નથી. સમાધાન, દોનો કા વિષય એક આત્મા હિ હૈ, પર્યાય નહીં. શુદ્ધની નો વિષય પણ શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા શુદ્ધની નો વિષય હોવાથી એ નહીં ના અંશ નું નામ પણ શુદ્ધ નહીં પાડ્યું. જ્ઞાનના અંશ નું નામ શુદ્ધ નહીં પાડ્યું. એ દ્રષ્ટિનો વિષય છે, એટલો દ્રષ્ટિનો વિષય છે. એ બે માં પર્યાય આવતી નથી, ત્રિકાળી સામાન્ય. દ્રવ્ય દ્રષ્ટિ મેં પર્યાય નહીં આતી, હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો છે ને એટલે ઉત્તર પણ હિન્દી ભાષામાં દીધો છે. દોનો કા વિષય એક આત્મા હિ હૈ પર્યાય નહીં, દ્રષ્ટિ મેં પર્યાય નહીં આતી, દ્રષ્ટિ મેં પર્યાય આતી નહીં. દ્રષ્ટિ કા પરિણમન કરને કા પ્રકાર એસા હૈ કે અપને પરમાત્મા કો દેખતી હૈ ઓર ઉસકો ચિપક પર ચિપક કર રહે જાતી હૈ. જા ખુદ કો ભી નહીં દેખતી તો બગલ મેં દૂસરી પર્યાય કો કૈસે દેખે, ક્યો દેખે, કે સવાલ હી પેદા નહીં હોતા. અધૂરી પૂર્ણ પર્યાય પર ભી લક્ષ્ય નહીં જાતા, જ્ઞાનનું લક્ષ્ય પણ પછી એ આત્મા થઈ જાય છે અને દ્રષ્ટિબિંદુ પણ દ્રષ્ટિનું એ થઈ જાય છે કે જેને લઈને પોતાની ચાલતી અધૂરી પર્યાય કે ભવિષ્યની પૂર્ણ પર્યાય એના ઉપર નથી દ્રષ્ટિ જતી, એના ઉપર નથી જ્ઞાનનું લક્ષ્ય જતો. શું જ્ઞાન જાણે એ બીજી વાતને લક્ષ્ય કરે એ બીજી વાત, એમ છે. લક્ષ તો એક પછી સ્વરૂપ નું જોઈએ. જેમ કે અત્યારે પૈસા કમાવાનું લક્ષ છે, લક્ષ હોય ત્યાં વજન તો જાય જ, પણ વજન તો પ્રસંગો પાત બીજું જાય તો પણ લક્ષ ફરે એમ છે. પાછું લક્ષ હોય ત્યાં વજન જાય એનો વાંધો નહીં, પણ વજન ને લક્ષ બે એક છે એવું નથી. પ્રસંગો પાત વજન બીજે જાય તો પણ લક્ષ ફરે. જેમ કે તમે વાહન ઉપર જાઓ છો ત્યારે તમારો કોઈ એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું લક્ષ છે અને એ દિશામાં તમે આગળ વધી રહ્યા છો, પણ કોઈ પરિસ્થિતિ વચ્ચે એવી આવે તો તમારે ગાડી ઊભી રાખીને રિવર્સ પણ લેવી પડે. તમે રિવર્સ લ્યો છો ત્યારે તમારો લક્ષ રિવર્સ નથી થતો, થાય છે એમ. ભજન ફરે, ઉપયોગ ફરે, પણ લક્ષ ના ફરે. તેમ લક્ષણજન્મ હોય એનું સ્મરણ રાખવું પડે, સ્મરણ કરવું પડે, નહીં તો વિસ્મરણ થઈ જાય એવું પણ નથી. સ્મૃતિ વિસ્મૃતિથી લક્ષ્ય છે એ પર છે. સ્મરણની ક્રિયાને સ્મૃતિ કહે છે, પરિણામની ક્રિયાને પરિણતિ કહે છે. બધા જીવોને સંસારનું લક્ષ્ય છે, સંસારીઓને. હવે એમાં જે મનુષ્યો છે એ ધર્મના ક્ષેત્રમાં પોતપોતાના સંપ્રદાયમાં પ્રવૃત્તિ કરે છે, લક્ષ્ય કોઈનું બદલાતું નથી. એટલે શું ઊભું થાય છે એમાંથી ખબર છે કે હું જે આ પ્રવૃત્તિ ધર્મના ક્ષેત્રને કરું છું ને, તો સંસારમાં મને ક્યાંય પ્રતિકૂળતા ન આવે તો આમ આવી સરસ પ્રવૃત્તિ હું કરું છું ધર્મના ક્ષેત્રમાં, તો એના કારણે મને પ્રતિકૂળતા ન આવે તો સારું. એટલે કે મારો સંસાર હુકાય નહીં ને લીલો લીલો છમ જેવો રહે પાંગરેલો. અને તેથી કરીને સંસાર ફળે છે, પાંગરે છે. જ્યારથી લક્ષ બંધાય છે પૂર્ણતાનું, ત્યારથી એને લક્ષમાં ફેરબદલી કરી નાખે, વૃક્ષ બદલાવી નાખ્યો અને એની પરિણતિ જુદી થઈ જાય છે. પછી એ અંગેની એની પરિણતિ જુદા પ્રકારની થઈ જાય છે, એમ પરિણતિ ફરે એવું છે. દોનોં કા વિષય એક આત્મા હી હૈ, દ્રવ્ય દ્રષ્ટિ મેં પર્યાય નહીં આતી, અધૂરી પૂર્ણ પર્યાય ભી પર ભી લક્ષ્ય નહીં જાતા, અને દ્રષ્ટિએ નથી જતી. શુદ્ધ પર્યાય કા વેદન હોતા હૈ તો ભી શુદ્ધ પર્યાય ઉપર ઉસકી દ્રષ્ટિ નહીં હોતી. હવે જે જ્ઞાન દશા પ્રગટ થઈ એમાં શુદ્ધ પર્યાય પણ પ્રગટ થઈ, છતાં એના ઉપર દ્રષ્ટિ નથી. એટલે જ્ઞાનીને અહંભાવ થતો નથી, જ્ઞાન થયાનો જ્ઞાન મદ એમને ઉત્પન્ન થતો, કેમ કે દ્રષ્ટિ જ નથી એના ઉપર. જ્ઞાની થયા પછી મુનિ થાય. નવી હોદી પમત્તો ન પમત્તો જાણગો દુજો ભાવો, હું પ્રમત્ત ને અપ્રમત્ત નથી, હું તો એ બીજો ભાવ છું. એક નાયક ભાવ, એ બીજો ભાવ દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે, પ્રમત પ્રમત ઉપર દ્રષ્ટિ નથી. સરાણ ઉપર છરી ને અણી કાઢે છે, છરી ચાકુ છોડી અણી કાઢે. દ્રષ્ટિ સેના ઉપર છે? ધાર નીકળે એના ઉપર, નિષ્ણે એના ઉપર નહીં. બે પર્યાય જ છે. કેમ કે પ્રયોજન ધાર કાઢવાનું છે માટે એમ શરૂઆતમાં પૂર્ણતાનું લક્ષ્ય આવે છે, એટલે પર્યાયની સંભાળ જે છે અવલોકન વગેરે ચાલુ થાય છે. પછી એનું અંતર સંશોધન થાય છે કે આમનામાં હું પર્યાય ક્યાં સુધી માથાકૂટ કરીશ, આ તો સરકતી ચીજ છે, આસમાં રહેતી નથી. મારે આવે દરેક ઉપર સ્થિર ચીજ છે, પર્યાયને ગૌણ કરે, પર્યાયનું લક્ષ્ય છૂટી જાય.
અવલોકન પોતાને પર્યાયમાં પર્યાયનું જાણતી હોય, લક્ષ્ય દ્રવ્યનું થઈ જાય,
લક્ષ્ય દ્રવ્યનું થઈ જાય અને તો યથાર્થ છે. પછી યથાર્થતા લાગુ પડે, આવું છે. શુદ્ધ પર્યાય કા વેદન હોતા હૈ તો ભી શુદ્ધ પર્યાય પર ઉસકી દ્રષ્ટિ નહીં, અપૂર્વ આનંદનું વેદન થાય. કોઈ દિન આવ્યો અનંતકાળમાં તો પણ એની દ્રષ્ટિ થાય નહીં. दृष्टि तो शाश्वत अनादि अनंत पारिणामिक भाव पर है। पारिणामिक भाव क्यों, शुद्धात्मा क्यों, कि नायक तत्व क्यों, बुध एक अच्छे पारिणामिक भाव का भी विकल्प नहीं होता। दृष्टि छे, दृष्टि में विकल्प नहीं, दृष्टि पोते निर्विकल्प छे, दृष्टि में विकल्प नहीं। मैं अनादि अनंत आत्मा हूँ, इसके ऊपर दृष्टि रहती है। पुतानू जो अनादि अनंत शाश्वत स्वरूप छे, एना ऊपर दृष्टि। शुद्ध अशुद्ध दोनों पर्याय पर दृष्टि नहीं होती। शुं? शुद्ध अशुद्ध तो एक बाजू रियो, शुद्ध अशुद्ध माथी कोई पर्याय ऊपर दृष्टि नहीं रहती। ये प्रमत अप्रमत वाली बात छे। हमने बना सिद्धार्थ पंडित उसे समल विमलन विचारिए, एक देखिए, एक जानिए, रमी रहिए, एक ठोर समल विमलन विचारिए। शुद्ध समल एटले अशुद्ध, विमल एटले शुद्ध। शुद्ध शुद्ध पर दृष्टि के विचार हमारे लक्ष्य ले जब नहीं होती तो दृष्टि एना ऊपर नहीं थती। ज्ञान जानता है कि मेरी साधक दशा इतनी है, चतुर्थ गुण स्थान है, छठा सातवा गुण स्थान है, ऐसा ज्ञान में आता है, समझ में आता है, इसलिए पुरुषार्थ होने लगता है अथवा इसलिए पुरुषार्थ चलता है, चालू रहता है, पुरुषार्थ करता है। परंतु दृष्टि तो पूरी द्रव्य पर है, पर्याय का वेदन है, वो ज्ञान जानता है। दृष्टि ने ये दृष्टि विषय न करे, ज्ञान ज एने विषय करे छे, तो पण गौण राखीने मुख्य करीने।
સ્વામીજી દર્શન, સ્વામી દર્શન 24, પ્રશ્ન 189, જુદા પાડવાનો અભ્યાસ કરે તો શું એક ક્ષણ એવી આવે કે જેથી અભેદમાં પરિણતિ જાય, ભેદતાનું સ્વરૂપ રાગથી ને પરથી જુદા પાડવાનો અભ્યાસ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, તો એવી ક્ષણ આવે અથવા સરવાળો એવો આવે કે પોતાની પરિણતિ સ્વરૂપમાં જાય, સમાધાન કે હા જુદા પાડવાનો અભ્યાસ કરે તો ન્યારી પરિણતિ થાય, એટલે જે પર સાથે એકત્વ થઈ રહ્યું એનાથી જુદી પરિણતિ થાય, ન્યારી એટલે જુદી। કેટલાકને મૂળ થાય એટલે અટકી થાય, અટકી જાય એટલે થાકી જાય, પણ પોતે પ્રયત્ન કરવો તેમાં મૂંઝાવું કે થાક નહીં। મૂંઝવણની થાક એટલા માટે આવે છે કે વિકલ્પાત્મક હોય તો સ્પષ્ટ કરો એટલે વાત પૂરી થાય, નહીં તો એમ થાય કે આને શું કરવું, આપણને મૂંઝવણને થાક લાગે છે, અટકી જવાય છે, નથી આગળ ચાલતું। વિકલ્પાત્મક હોય તો એવું થાય, પ્રયોગાત્મક હોય તો એવું નથી થતું।
જુદા પાડવાનો
છે એની અંદર જ્ઞાન અને વીર્ય, મુમુક્ષુની ભૂમિકામાં બે ગુણની પ્રધાનતા છે, સૌથી વધારે પ્રધાનતા જ્ઞાનની છે, અને પુરુષાર્થ છે, વીર્ય છે, એ જ્ઞાનની સાથે સાથે જોડાય છે। મૂળમાં બધાનું કારણ જ્ઞાન છે, જ્ઞાન છે એને લીધે બીજા ગુણોની પ્રક્રિયા એને અનુસરતી ચાલુ થઈ જાય છે।
જ્ઞાન તો એનું કામ કરી ગયું છે, હવે જ્ઞાન જે મિથ્યાત્મા અજ્ઞાન તરફ છે,
હા તો પુરુષાર્થ પરમાત્મા તો પુરુષાર્થ ઊંધો ચાલશે, જો જ્ઞાન ઊંધું ચાલશે તો પુરુષાર્થ ઊંધો ચાલશે, જ્ઞાન ઊંધું ચાલે ને પુરુષાર્થ થોડો ચાલે એવું કોઈ દિવસ ન બને, જ્ઞાન છે જ અનુસરે છે। એટલે શાસ્ત્રોમાં જ્ઞાનને નેતાની ઉપમા પણ આપી છે, જેમ કોઈ એક નેતા ને બીજા લોકો અનુસરે છે, ગાંધીજી થયા તો હિન્દુસ્તાન ના લોકો એને અનુસરે, એમ જ્ઞાન છે એ બધા ગુણો માં નેતા સમાન છે, બધા ગુણો એને અનુસરે છે, એમ બને છે. અભ્યાસ બે પ્રકારનો છે, એક વિકલ્પાત્મક અને એક પ્રયોગાત્મક. અભ્યાસ શબ્દ શું છે? વારંવાર કરવું એનું નામ અભ્યાસ છે. જેમ કે કોઈ માણસ વારંવાર વાંચે એક જ પુસ્તક સમયસર વારંવાર વાંચે ત્યારે શું કહેવાય, આને સમયસર નો બહુ સારો અભ્યાસ છે. કોઈ મોક્ષમાં પ્રકાશક વારંવાર વાંચે તો કે ભાઈ આને મોક્ષમાં પ્રકાશક નો બહુ સારો અભ્યાસ છે. એવી રીતે અભ્યાસ શબ્દ છે એ વાઇડ સેન્સમાં વપરાય છે, વિશાળ અર્થમાં વપરાય છે, પણ એનો સામાન્ય અર્થ એવો છે કે વારંવાર જે કાર્ય કરે એને અભ્યાસ કહે છે. એકડો ઘૂંટે છે તો અત્યારે શું કરે છે કે એકડો ઘૂંટવાનો અભ્યાસ કરે છે, એમ કહેવાય. શું કરવા થાય છે એવું તો વિકલ્પાત્મક છે, પણ પ્રયોગાત્મક હોય તો ન થાકે. કેમ કે વિકલ્પાત્મક જે અભ્યાસ છે એમાં નિરસતા આવી જાય છે આખરે, જયારે પ્રયોગાત્મક અભ્યાસ માં રસ વધતો જાય છે. પ્રયોગમાં જેનો પ્રયોગ કરે છે એનો રસ વધતો જાય છે, એટલે ત્યાં થાક નથી લાગતો.
પ્રયોગાત્મક માં અમુક અમુક પ્રકારનો વિકલ્પ ઇન્વોલ્વ હોય તો થાક લાગવાનો ચાન્સ નહીં લાંબા ટાઈમ
ના, પણ એ તો શું છે જે પ્રયોગ છે એમાં વિકલ્પ સાથે હોય છે, પણ પ્રયોગમાં થાક નથી લાગતો. જેને પ્રયોગ ચાલતો હોય છે એને થાક નથી લાગતો. એનું કારણ શું? ઉદય ફરતો જાય છે ને બધે પ્રયોગ કરે છે ભીન પડવાનો, ઉદય ફરતો જાય છે ને બધે ભીન પડવાનો પ્રયોગ કરે છે. ત્યારે વિકલ્પમાં તો એને એક જ વિકલ્પ ઘૂંટવો પડે, અથવા એને જે કઈ લિમિટેશન હોય એ જ ઘૂંટા કરે ને એમાં થાકી જાય. પ્રયોગાત્મક અભ્યાસ તો કર્યા જ કરે છે, બધા ઉદયમાં કર્યા કરે છે. જે લોકો પ્રયોગાત્મક અભ્યાસ કરે છે એ બધા ઉદયમાં કરે છે, અમુક જ ઉદયમાં નથી કરતા, એટલે એ ચાલ્યા જ કરે છે. એમાં એમાં થાક નથી લાગતો, એમાં રસ આવે છે, કેમ કે એનું ફળ પણ એને એ વખતે દેખાય છે. અને એની જે ઉપલબ્ધિ છે એ આંશિક રીતે શરૂ થાય છે, એટલે એમાં હોશ રહે છે. પૈસા કમાતો તો માણસ ત્યારે થાકતો તો
કમાતો હોય તો નહીં થાકે,
ખોવે તો થાકી જાય, કે કઈ ન મળે તો થાકી જાય, તો મહેનત કરું છું પણ કઈ હાથમાં આવતું નથી, પણ મહેનત કરે તો હોશ ચડે, રસ ચડે, એવું છે. આમાં વિજ્ઞાન નો અભ્યાસ ચાલે ચાલે એટલે એની કમાણી ચાલુ થાય, એની કમાણી ચાલુ થાય, એમાં રસ ચડે, એમાં થાક ન થાય. પોતે પ્રયત્ન કરવો તો એમાં મૂંઝાવું કે થાકવું નહીં, એ ક્યારે બને? તો બે સાત્મક વાત છે એટલે એમ કે થાકવું ન જોઈએ, મૂંઝાવું ન જોઈએ, પણ ક્યારે સહજ ક્યારે બને?
લાગે
કહેવાથી તમે બનવાનું નથી, સહજ થાય. ઉપદેશ તો વચન વ્યવહારથી છે, નિતિનજી લીધું, કે તેથી ભલું છે. ભલું તો એ છે કે શુદ્ધોપયોગમાં રહેવું, આત્મામાં ઉપયોગ ને રાખવો એ સૌથી ભલું છે, પણ આ અમારો વચન વ્યવહારથી ઉપદેશ છે. પણ કહેવાથી એમ થતું નથી, એ તો સહજ દશાનો વિષય છે. એ પ્રકારની પૂર્વ પ્રક્રિયાને વિજ્ઞાનનો પ્રયોગાત્મક અભ્યાસ હોય તો સહેજે એનું અનુભવ દશા આવે આવે પણ સહેજે, અને નીકળી જાય પણ સહેજે. વિકલ્પમાં આવે એ પણ સહેજે, નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે એ સહેજે, અને વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં આવે એ પણ સહેજે થાય. ઉપદેશમાં તો ઉપદેશની રીતે પ્રવચન હોય. પોતે ઉત્સાહથી અને ધીરજથી પ્રયત્ન કરવો, કૃત્રિમતાથી ખોટી ઉતાવળ કરશો તો થાકી જશે એમ કહે છે. જો કૃત્રિમતા ન કરવી એનું નામ ધીરજ છે, સહજથી અને ઉત્સાહથી તારું કામ થયું. કેમ કે પોતાના લાભનું કારણ છે તો લાભમાં તો ઉત્સાહ આવવો જ જોઈએ. પ્રયત્ન કરે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. યથાર્થ પુરુષાર્થ હોય, પ્રયોગની સાથે પુરુષાર્થ હોય જ છે. પ્રયોગ અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ જેવા છે, અવિના ભાવી છે. પ્રયોગ પુરુષાર્થ વગર થાય નહીં, પ્રયોગ છે પુરુષાર્થ વગર થાય નહીં. એટલે જો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે તો પ્રગટ થયા વિના રહે. પુરુષાર્થની મુખ્યતા વાત કરી. જેને પોતાની જિજ્ઞાસા અને પ્રયત્ન પોતા તરફ છે તેને કાળ લાગે પણ થયા વગર રહેતો નથી. જેને ભાપો જિજ્ઞાસા એટલે ભાવના છે, એને પોતાનું આત્મકાર્ય કરવાની ખરી ભાવના છે અને સ્વનો સ્વતરફી સ્વસન્મુખતાનો પ્રયત્ન છે, પ્રયત્ન પણ છે, પુરુષાર્થ પણ છે. અને કદાચ કાળ લાગે એટલે કોઈને ઢીલો પુરુષાર્થ હોય તો થોડો વધારે સમય લાગે, તીવ્ર પુરુષાર્થ હોય તો ઓછો સમય લાગે.
કાળ લાગે એટલે કેટલો કાળ લાગે?
થોડો કાળ વધારે લાગે એમ. કાળ લાગે એટલે થોડો વધારે કાળ લાગે એમ લેવું. જેવી ભાવના ને જેવો પ્રયાસ, જેવી ભાવના ને જેવો પ્રયાસ એના અનુસાર છે. ગોળ નાખો એટલું ગળ્યું થાય, એમાં બીજું શું થઈ શકે? તો વસ્તુ સ્થિતિ છે, જેટલો ગોળ નાખો એના પ્રમાણમાં ગળ પણ હોય. પોતાને લગ્ન અથવા રુચિ છે અને કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. પોતાની રુચિ હોય અને પુરુષાર્થનું કારણ આપે તો કાર્ય થાય, થાય ને થાય. કારણ આપે ને કાર્ય ન થાય એવું ન બને. આમાં કારણ કાર્યની શૃંખલા છે, એ નિયમબદ્ધ છે. કારણ કારણની કાર્યનો નિયમ છે. એટલે વસ્તુનું સ્વરૂપ પણ કારણ કાર્યાત્મક છે, ભેદ ભેદાત્મક છે, કારણ કાર્યાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પણ એવું છે. આમાં લીધું ને સમય જ્ઞાનના ત્રણ દોષમાં, ભેદાભેદ વિપરીતા, કારણ કાર્ય વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા. જેવું સ્વરૂપ છે એવું સામાન્ય વિશેષાત્મક, એમાં પૂર્ણ થવું જોઈએ. પછી એના કારણ કાર્ય છે એ વિધિ વિધિ દર્શાવે છે, એમાં પૂર્ણ થવું જોઈએ. અને એના જે ભેદો છે, દ્રવગુણ પર્યાય, પાદ્વૈત ધ્રુવ, ધર્મભેદ, એ બધા ભેદો છે, એમાં વિપરીતતા નહીં હોવી જોઈએ. બસ આ ત્રણ વિપરીતતા સમય જ્ઞાનીને હોતી નથી. જ્યાં સુધી કાર્ય થાય ને ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે. કાર્ય ન થાય ત્યાં સુધી કારણ ઓછું છે એમ સમજવું. વિપરીત હોય એને તો થાય, કાર્ય થાય જ નહીં. એનો પુરુષાર્થ ચાલતો હોય અને કામ નથી થતું તો સમજવું કે પુરુષાર્થ ઓછો છે.
કારણ એટલે પુરુષાર્થ.
હા, કારણ. કેમ કે મોક્ષ માર્ગ છે એમાં પુરુષાર્થ ની પ્રધાનતા છે. મોક્ષ માર્ગ પુરુષાર્થ દ્વારા સત્તા જ્ઞાન ઉત્પન્ન થાય, સમ્યક શ્રદ્ધા ને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય, અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ઉત્પન્ન થયા પછી પુરુષાર્થ જેટલો હોય એટલું જ ઉપરના ગુણ સ્થાનમાં ચડવાનું બની શકે. પુરુષાર્થના પ્રમાણમાં શૂન્ય જ્ઞાન તો ચોથા ગુણ સ્થાનથી માંડીને બધા શૂન્ય જ્ઞાન ને શૂન્ય દર્શન છે જ. એમાં કોઈ શૂન્ય જ્ઞાન ઓછું વધતું છે કે શૂન્ય દર્શન ઓછું વધતું છે એવું નથી. ઉઘાડ ઓછો વધતો હોય શૂન્ય દર્શનમાં તો ઉઘાડે લાગુ પડતો નથી. છતાં પણ પુરુષાર્થ પ્રમાણે સૌની પ્રગતિ છે. રુચિ પણ જ્ઞાન જ ઉત્પન્ન કરે છે અને રુચિ અનુયાયી જોઈએ છે. પ્રશ્ન, આપને પૂર્વ ભૂમિકામાં શું વિચારો ચાલતા હતા? વ્યક્તિગત પ્રશ્ન પૂછો છો. આ ચર્ચા તો એકાંતમાં થોડા ઘણા હોય એની સાથે પણ થયેલી છે, એટલે વ્યક્તિગત પ્રશ્નો જાહેરમાં કોઈ ન પૂછે, પણ એટલા બેઠા હોય ત્યારે તો વ્યક્તિગત પ્રશ્નો પૂછે. મોક્ષ શું? એ જિજ્ઞાસા થતી હતી. મોક્ષ શું એટલે મોક્ષ નું સ્વરૂપ કેવું હોય? એકાંત દુઃખ કયા કારણે? આ બધા સંસારની અંદર બધા પ્રાણીઓ એકાંતે દુઃખી જોવામાં આવે છે. આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા છે, કઈ ને કઈ ઉપાધિથી, કોઈ રોગથી કોઈ ઉપાધિથી ઘેરાયેલા છે. તો એવું એવું એકાંત દુઃખ કેમ છે સંસારમાં? એ ક્યાં કારણે? મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પ્રશ્ન તો પ્રયોજન પૂછ્યા છે. મોક્ષની જરૂર છે પણ શું કરવા? ફરતો દુઃખથી પરિમુક્ત થવું એનું નામ મોક્ષ છે. દોષ તો દુઃખનું કારણ છે અને દોષનું ફળ દુઃખ છે. એટલે કારણનો નાશ કરો તો કાર્યનો પણ નાશ થઈ જાય. એટલે દોષનો નાશ કરવો એમ કહેવામાં આવે છે. મુક્ત થવું હોય એને દોષનો નાશ કરવો અથવા પરિપૂર્ણ નિર્દોષ થવું એનું નામ મોક્ષ. તો કે મોક્ષની આવશ્યકતા કેવી રીતે? કે દુઃખી ન થવું એ રીતે, એ કારણે મોક્ષની આવશ્યકતા છે. પોતાને એવા વિચારો ઉઠતા હતા પૂર્વ ભૂમિકામાં. પોતાને એવા વિચારો જ્યાં સુધી જ્ઞાન નતું પ્રગટ્યું યથાર્થ ત્યાં સુધી આવા બધા વિચારો ઉઠતા હતા. અને એ દેખાય છે કે પ્રયોજન દુઃખ સુખનું પ્રયોજન છે, દુઃખ સુખથી મુક્તિ થવાનું પણ પ્રયોજન છે. એટલે પ્રયોજનભૂત વિચારો ચાલતા હતા. એમનો કીધું કે દ્રવગુણ પર્યાયના વિચાર ચાલતા હતા, છ દ્રવ્યના વિચાર ચાલતા હતા. શું કીધું? શું વિચારો ચાલતા હતા? વાત બધી કેવી આવી? પ્રયોજનભૂત વાત આવી. અપ્રયોજનભૂતના વિચારો ન આવ્યા. આ જોવાની ધ્યાન રાખવા જેવું છે. આમ લાગે કે સામાન્ય વાત કરી, આવા આવા વિચારો આવતા હતા, પણ એમ નહીં. એમાં શું ફરક છે? આજકાલ મોક્ષને બીજા બીજા વિચારો પણ ઘણા આવે છે. બીજા વિચારો નહોતા આવતા, એ આમાંથી તારાવાનું છે. અને જે આવતા હતા એ પ્રયોજનભૂત હતા એકદમ. મોક્ષની આવશ્યકતા કેવી રીતે, પુણ્ય પાપ બંને દુઃખનું કારણ કેવી રીતે, પાપ તો દુઃખનું કારણ સમજાય પણ પુણ્ય પણ દુઃખનું કારણ, એ કેવી રીતે, એમ જાત જાતના વિચારો કરી નક્કી કર્યું હતું. એવા બધા અનેક પ્રકારના વિચારોથી તત્વોને નક્કી કર્યું હતું. સાકર અને કાળી ઝીરી એ દ્રષ્ટાંતના વિચાર આવતા, અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એવા બધા પ્રકારના વિચારો ચાલતા. એમ તો આમાં ટૂંકું લીધું છે, બોલવામાં તો વિસ્તાર તો આવ્યો છે કે કાળી ઝીરી એકદમ કડવી છે, સાકર એકદમ ગળી છે. તો એ સ્વભાવ શું છે, સ્વભાવનો કોઈ વિષય ચાલ્યો હશે બે પદાર્થના દ્રષ્ટાંતે, કોઈ સ્વભાવ સમજવાનો વિષય ચાલ્યો હશે એમ લાગે છે. અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે, એનો સ્વભાવ બુદ્ધિમાં કેવી રીતે સમજાય. દશા તો સ્પષ્ટ છે કે કાળી ઝીરી છે એ કડવી છે અને સાકર છે એ ગળી છે, પણ એનો સ્વભાવ કેમ સમજાય આપણી બુદ્ધિમાં. એ રીતે બધા પ્રકારના વિચારો ચાલતા. તે વખતે જે જે વિચારો આવે તે બધે તે બધા લખવાની ટેવ હતી, એ તો પોતાને માટે લખી લેતી. લખવું કોના માટે, ડાયરી કોના માટે બનાવવાની, પોતાના બીજાના માટે લખું છું, બીજાને વંચાવીશ એમ. પોતાને પોતાને શું છે કે ઘણી વાતો વિચારમાં આવે, વિસ્મરણ થઈ જાય, અને સ્મરણ કરવું હોય ત્યારે યાદ ન પણ આવે, યાદ કરવું પડે એ વખતે ન પણ આવે, તો કપકાપે રાખ્યું હોય તો પોતાને ફેરવવા થાય. હું ડાયરી ઘણી વાર વાંચીશ, ફરી ફરીને લખેલી લખેલી ડાયરી ફરીને કેટલી વાર વાંચી હશે, અમુક અમુક વાતો બધું નહીં. આમ તો બધી એક બે વખત રિવાઇઝ કરી દઉં પણ અમુક અમુક પછી ખાસ ટપકાવી રાખ્યા હોય, આ અમુક મુદ્દાઓ આટલા આટલા ઓલામાં છે, ફરીને જોવા થાય. જેમ જેમ જોવો એમ એ વિષયનું ઊંડાણ પણ વધારે હાથ આવે. લખે લખીને ફર પોતે લખે, પોતાને માટે લખે, પણ એ હેતુથી લખે, અને ફરી ફરીને પછી એનો અભ્યાસ થાય ત્યારે એ જ વિષયનું ઊંડાણ વધારે હાથમાં આવે છે, ડેપ્થ આવે છે. તે વખતે જે જ વિચાર આવતા તે બધે લખવાની, તે બધા લખવાની ટેવ હતી, એટલે પોતાને માટે લખી લેતી. સ્પષ્ટ કર્યું છે કે લખવામાં મારો હેતુ કોઈને મારા વિચારો દેખાડવાનો નહોતો, એટલેથી જ પરલક્ષ નહોતો. એ બધા સિમ્પટમ્સ મળે છે, ચિહ્નો શું મળે છે કે પરલક્ષ નહોતો. જે કાંઈ પોતે પ્રવૃત્તિ કરતા હતા એ સ્વલક્ષ્ય કરતા હતા એમ આમાંથી નીકળે છે કે નથી નીકળતું. જે જે વિચારો આવે તે બધા લખવાની ટેવ હતી, એ પોતાને માટે લખી લીધી, જેથી પોતાને પાછું વિચારવામાં કામ આવે. સ્પષ્ટ કર્યું પોતાને માટે એટલે શું, કે પાછું વિચારવું હોય તો એ વસ્તુ કામમાં આવે. તો વિચારવું હોય, એક વસ્તુ વિચારવી હોય, એનામાં ઘણા મુદ્દા હોય તો કોઈ મુદ્દા છટકી જાય, બધા મુદ્દા બધી વખતે યાદ આવે એવું કાંઈ નથી બનતું. એટલા માટે
ભૂમિકા
પૂર્વ ભૂમિકા એટલે જ્ઞાન થયા પૂર્વેની ભૂમિકા. પૂર્વ ભૂમિકા નો પ્રશ્ન છે ને, જ્ઞાન થયા પહેલાની ભૂમિકા. એમ
ડાયરી લખવાના બે કારણ થયા. એક તો પૂર્વમાં પૂર્વની ભૂમિકામાં શું છે કે એ આગળ વધે એ માટે વિચારવાનું, વિચારવા માટે. સમય દર્શન થઈ ગયા પછી વિશેષ પુરુષાર્થ ઉપડે આ માટે.
પછી તો આગળની વાત જુદી થઈ જાય છે, કારણ કે તો તબક્કો બદલાઈ ગયો ને. પછી તો મોક્ષની ભૂમિકાના વિશે ચાલે. જ્ઞાન દશામાં તો લેવલ બદલાઈ જાય છે. પછી નીચેની ભૂમિકાની કેટલીક વાતો પ્રયોજનભૂત એમના માટે પોતાના માટે રહેતી નથી. જ્ઞાન દશામાં એથી આગળની વાત. પછી ઉપર જોવે છે, જ્ઞાન દશામાં આવે છે ઉપર જોવે છે, પછી નીચે નથી જોતા. એટલે ઉપર જોવામાં એને શું થાય, જીદશા આવે તો મને સારું, એવો અપૂર્વ અવસર મને ક્યારે પછી એ સાઈડ પકડે છે. કેમ કે લક્ષ પૂર્ણતા પ્રત્યે જવાનો છે, આગળ વધવાની દિશામાં જશે. પછી કોઈ જ્ઞાનીઓ પણ લખે છે તો પણ એ પોતાને ભૂમિકા માટે લખે છે, સ્પષ્ટીકરણ માટે લખે છે. કોઈ વિષયના ઊંડાણમાં કોઈ આથાર હોય તો એના માટે લખે છે. કોઈ વખત કોઈ મુમુક્ષુ માટે પણ લખે છે. નાની મુમુક્ષુ માટે લખે માટે પર લખ્યું છે
એવું નહીં,
એમ પાછું નથી લેવાનું. ધૂન એવી લાગી રહેતી કે જો પછી વિચારોમાંથી ક્યાં આવ્યા. પ્રશ્નો પૂછનારે તો વિચારો જ પૂછ્યા છે, કેમ કે એને તો પોતાને વિચારોની લાઈન હોય એટલે વિચારોનો પૂછ્યા. ખરેખર પ્રશ્ન કેવો પૂછવો જોઈએ, પૂર્વ ભૂમિકામાં આપને કેવા કેવા ભાવો થતા હતા. અમુક જ ભાવનો પ્રશ્ન પૂછો એવું નહીં, વિચારનો જ પ્રશ્ન પૂછો એમ નહીં, ધૂનનો જ પ્રશ્ન પૂછો એમ નહીં. કેવા કેવા થતા હતા, જેવા જેવા થતા હોય એવા એવા એમાંથી સમજવાનું મળે અમને. એમ કેવી રીતે લેવું છે તો વિચારો બતાવ્યા. હવે પછી આગળ વાત કરીશ કે ધૂન એવી લાગી રહેતી, પ્રશ્ન વિચારો પૂરતો છે તો આગળની વાત કાઢી છે. ધૂન એવી લાગી રહેતી કે દરેક કાર્યમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવી જાતનું રહેતું ધૂનમાં. શું છે કે વિચારો છે એ વિકલ્પાત્મક છે, ભેદાત્મક છે. ધૂનની અંદર એવા ભેદો કે વિકલ્પો ઉઠતા નથી. ધૂન એટલે ધૂન જ ચડે છે. અહીંથી સાઈડ ક્યાં બદલાની, જે વિકલ્પાત્મક સાઈડ હતી બદલાની. ભલે ધૂનમાં સંપૂર્ણ નિર્વિકલ્પ નથી થયો, પણ ધૂનમાં વિકલ્પો ઘટી જાય છે અને વિષયનો એ ચાલુ ઘટી જાય છે. જેમ કે આત્મા જુદો છે એવો વિકલ્પ કરે, આત્મા જુદો છે એવો પ્રયોગ કરે, અને આત્મા જુદો છે એની ધૂન ચડે. ઠીક, વિષયનો એ છે. વિચાર વિને વિકલ્પ ચાલે છે એ એકદમ નીચેનું લેવલ છે, શરૂઆતનું લેવલ છે. પછી આગળ વધે એટલે પ્રયોગમાં આવે, તેથી આગળ વધે એટલે ધૂન કરે. પછી એમ ચાલે, વિષયનું જ છે. એ વિષયનું પરિણામ આ રીતે બદલાતું જાય છે અને વિકલ્પો ઓછા થતા જાય છે, ઘટતા જાય છે, પાછળ પડતા જાય છે, એવું બને છે. આપણે આમાં લીધું છે નિધાન દર્શનની પેઢીમાં. મુમુક્ષુ જીવની વિચારણા કેવી હોય તો એ ધ્યાન રાખવું, ગમે તેટલો શાસ્ત્ર અભ્યાસ કરે, મુમુક્ષુ શાસ્ત્ર અભ્યાસ કરશે, પણ એ ધ્યાન રાખવું કે વિકલ્પો વધી ન જાય. વિકલ્પ વૃદ્ધિ થાય એવી રીતે શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્ર વાંચે ને પછી એના અને એના વિકલ્પો જે વાંચ્યું એના અને એના વિકલ્પો આવ્યા કરે કે કર્યા કરે, આખી લાઈન વિચાર માંથી આગળ ચાલીને પ્રયોગમાં અવલોકન માં આવે એટલે વિચારો ઘટે, વિચારની અવલોકન લઈ લે, પછી એમાં જે સ્વરૂપ નું ભાવ ભાષણ થાય તો સ્વરૂપ ની ધૂન ચડે, ચડે થી વિચારો અને વિકલ્પ ઓછા થઈ જાય. એવી રીતે વિકલ્પ વૃદ્ધિ થાય નહીં પણ વિકલ્પ ઘટે એવી લાઈન પકડવી જોઈએ, કેમ કે સરવાળે નિર્વિકલ્પ થવું છે, વિકલ્પ નો અભાવ કરવો છે, માટે હેતુ તો એ છે ને. મુખ્ય ગુણમાં તો પુરુષાર્થ છે, બાકી તો ભાવના પણ છે, લગ્ન પણ છે, પણ મુખ્ય પુરુષાર્થ છે, બાકી તો પુરુષાર્થ જ્ઞાન પૂર્વક ઉત્પન્ન થયો છે, જ્ઞાન પૂર્વક રુચિ ઉત્પન્ન થાય, રુચિ પૂર્વક પુરુષાર્થ ઉત્પન્ન થાય, એ તો બધા કારણ કાર્ય છે. ધૂનમાં પુરુષાર્થ પણ છે, આચરણ પણ છે, આચરણ પણ છે, એ બધું ધારણાનો વિષય છે. કયા પરિણામમાં કયો ગુણ કામ કરે છે એ બધું જાણવાનો વિષય છે. એમાં એ વસ્તુ ન જાણી હોય તો એથી કાંઈ પ્રયોજનને બાધા આવતી, કેમ કે ધૂન ચડે અને એ વખતે ખબર ન હોય કે મારા આમાં કયો ગુણ વિશે કામ કરે છે, જરૂરી નથી. લક્ષ્ય નથી, લાડુઓ ખાવા વાળા ને ટેસ્ટ નું પ્રયોજન છે, કરી ખાવા વાળા નું ટેસ્ટ નું પ્રયોજન છે, એમાં ખાતર ક્યુ નાખ્યું તો એ ખાવા વાળા નું પ્રયોજન નથી. આમાં કયું ખાતર નાખ્યું તો આવી સરસ કરી છે, એ ઉગાડવા વાળાનું કામ, આપણે તો ખાવા વાળા છીએ. એમ
કોઈ પણ પરિણામ કયા લક્ષ્ય ચાલે છે વધારે મુખ્ય વાત છે, પરિણામ કેવા ચાલે છે, કોના આધારે ચાલે છે એ મુખ્ય નથી, પણ લક્ષ્ય કોના ઉપર છે વધારે મુખ્ય.
શું પૂછે